તારીખ 8/5/1997 ડાયરીના બોલ નંબર 642 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56 તારીખ 8/5/1997 ડાયરીના બોલ નંબર 642 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56
મોક્ષની ભૂમિકાને યોગ્ય વૈરાગ્ય ઉપશમ આદિ થઈને દર્શન મોહનો અનુભાગ ઘટતા ભૂમિકાને યોગ્ય જ્ઞાનની પણ નિર્મળતા થઈ હોય, જ્ઞાનની નિર્મળતા પણ થઈ હોય અને તેથી સમજણની યથાર્થતા, સુવિચારના આત્માર્થતા વગેરે પ્રાપ્ત હોય છે. આ યથાર્થતામાં આ બધો પ્રકાર ફરીથી મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય વૈરાગ્ય ઉપશમવાદી થઈ દર્શન મોહનો અનુભાગ ઘટે એ ઘટતા મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય જ્ઞાનની નિર્મળતા પણ થઈ હોય અને તેથી સમજણની યથાર્થતા પણ થઈ હોય, એટલે સ્વલક્ષી સમજણ ચાલુ થઈ હોય, સુવિચારણા એટલે આત્મકલ્યાણના લક્ષ્ય વિચારો ચાલતા હોય, આત્માર્થતા આત્માનું હિત થાય એવું પ્રયોજન એની દ્રષ્ટિ પણ થઈ હોય વગેરે પ્રાપ્ત હોય, આવું બધું થાય છે. આ બધા આનુષંગિક પરિણામ છે. જ્યારે જીવ બરાબર યથાર્થ મુમુક્ષુતામાં આવે છે ત્યારે આવા બધા પરિણામો નું કોઓર્ડિનેશન હોય છે. પરંતુ આગળની વાત લઈએ છીએ, પરંતુ સ્વયં પ્રત્યક્ષ એવા પરમ પદ નો સાક્ષાત્કાર થતા જે દ્રષ્ટિથી સ્વયંની મોજૂદગીને દેખે છે, શ્રદ્ધે છે અને જ્યાં સ્વસ્વરૂપ પ્રગટ વર્તે છે તેની ભેદરેખા દ્રષ્ટિબળ આત્મરસ દ્વારા પ્રદર્શિત થાય છે. એટલે બે ભૂમિકા વચ્ચેનું અંતર છે એ તો સ્વાનુભવ થતા સમજાય છે. કેમ કે સ્વાનુભવમાં પ્રત્યક્ષ સ્વયં પ્રત્યક્ષ એવા આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર છે અને એમાં પોતાનું સ્વરૂપની હૈયાતી દેખાય છે અથવા શ્રદ્ધાય છે. અને જ્યાં સ્વસ્વરૂપ પ્રગટ વર્તે છે એટલે એમ થયું છે, વચ્ચે જગ્યાએ ક્યાંક એક નંબર માં ફેર પડ્યા છે એટલે થયું છે 641. જ્ઞાન દશામાં જ્ઞાની પુરુષ અનેક ગુણોથી વિભૂષિત થયા થકા મહાન આત્મગુણોને અતિશયથી અથવા પ્રગટતાથી શોભે છે. તેમને અસામાન્ય દશા હોવા છતાં અને દ્રવ્ય ક્ષેત્રે એટલે ફિઝિકલી સમીપતા પ્રાપ્ત થવા છતાં પોતાની યોગ્યતાની ક્ષતિને લીધે જીવને ઓળખાણ થઈ નથી. ઓળખાણ નથી થઈ એ પોતાની યોગ્યતાની ખામી છે. તેવા તેવા યોગે ક્ષતિ કેવા કેવા પ્રકારની હોય છે. તેવા તેવા યોગે બાહ્ય દ્રષ્ટિથી જોવાનું અને માપવાનું નેત્ર બંધ કરવું જોઈએ. એક વાત તે કર્યું નથી. અનાદિથી બાહ્ય દ્રષ્ટિ હોવાથી બાહ્ય દ્રષ્ટિથી જોવે છે અને બાહ્ય દ્રષ્ટિથી માપે છે. બંને પ્રકાર અને ઉલટે રસ્તે લઈ જાય છે. આમ તો માપવાને યોગ્ય તો પોતે હોતા જ નથી, છતાં માપવાનું કામ કરે છે. અને બાહ્ય દ્રષ્ટિ છે એ અંતર પરિણામને સમજવા ન દે. તેથી એક કારણ તો એ છે. બીજું, માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવના પૂર્વક, માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવના પૂર્વક સત્પુરુષને ઓળખવાની તીવ્રતા વાળો જે દ્રષ્ટિકોણ, એ દ્રષ્ટિકોણના અભાવને લીધે નાની પુરુષનું વિલક્ષણ સ્વરૂપ લક્ષમાં આવ્યું નહીં. એક કારણ તો બાહ્ય દ્રષ્ટિ લીધી અને માપ કાઢવાનો પોતાની ચેષ્ટા થઈ તે. બીજું કે પોતાને માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવના નહીં હોવાથી ઓળખાણનો દ્રષ્ટિકોણ નહીં અભાવ રહ્યો, તેથી પણ જ્ઞાનીનું સ્વરૂપ લક્ષમાં આવ્યું નહીં. માર્ગને શોધતા છતાં પાછો આ લાઈનમાં આ ક્ષેત્રમાં આવ્યો છે એટલે માર્ગને શોધવાનો તો પ્રયત્ન છે. માર્ગને શોધતા છતાં માર્ગ નહીં મળવાથી મૂંઝવણમાં પડેલા આત્માર્થી જીવની મૂંઝવણ જેની અનુભવવાણીથી મટે છે અને પરમાર્થ વિષય ઉપર જેનું લક્ષ હોય તેને જ્ઞાની પુરુષની વાણીમાં અપૂર્વ સ્વભાવનું નિરૂપણ પુરવાર પર અવિરોધપણે આત્માર્થ સાધક થતું માલુમ પડે છે ત્યારે વિશેષ પરિચયથી તેમના અંતર પરિણામમાં વૃત્તિક્રિયા ચેષ્ટિતપણું સ્વરૂપનું એકત્વ અને બાહ્ય પરિણામમાં રાગથી અને દેહાદી સંયોગથી વિભક્તપણું અર્થાત ભિન્નતા દેખાય છે. શું લીધું છે કે ઓલા બે કારણો તો લીધા નાની પુરુષને નહીં ઓળખવામાં. હવે માર્ગને ઓળખ નાની પુરુષને ન ઓળખાય એ તો એક વાત, પરિસ્થિતિ રહી છે તે રહી છે. હવે પોતે જો માર્ગને શોધે છે કે કઈ રીતે મારે છૂટવું અને છતાં માર્ગ મળતો નથી એટલે મૂંઝવણ પણ થાય છે, એવી સ્થિતિમાં પડેલા આત્માર્થી જીવને, એવી સ્થિતિમાં આવેલા આત્માર્થી જીવને પોતાની મૂંઝવણ જેની વાણીથી મટે છે ને જેની અનુભવ વાણીથી મટે છે હતું એટલે એમાં શું છે, મૂંઝાયેલો જીવ એ મૂંઝવણનો ઉકેલ એને મળતો હોય, એ ઉકેલ બે પ્રકારે મળે છે. એક વૈચારિક સમાધાનથી મૂંઝવણ મટે છે, તો ફરીને પાછો ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં આવી જાય છે. અને એક મૂંઝવણ મટવામાં એને એમ ખ્યાલ આવે કે મારી મૂંઝવણ મટવામાં આ જે વાત મને મળી, જે વાણી મળી, એમાં એમનો અનુભવ બોલે છે. મારી મૂંઝવણ ટાળનાર પોતે પણ એવા મૂંઝવણમાં ક્યારેક આવેલા હશે, એ મૂંઝવણ એને મટાડી છે, એ મટાડવા માટે એને કોઈ અનુભવ થયો છે, અને એ અનુભવ એમની વાતમાં વ્યક્ત થાય છે. એમ મૂંઝવણ મટનારનું ધ્યાન કહેનારના અનુભવ ઉપર જાય ત્યારે વાણીમાં એ અનુભવને પકડે છે. એટલા માટે અહીંયા અનુભવ વાણી એવો શબ્દ વાપર્યો છે. ખાલી એમની વાણીથી મૂંઝવણ મટે છે એમ નથી લીધું, એમની અનુભવ વાણીથી મૂંઝવણ મટે છે એમ લીધું છે. એટલે પોતે પોતાના અનુભવ સાથે મૂંઝવે છે કે આવો આવી મૂંઝવણ એમને થઈ હોય તો જ આ રીતે એમનો એ ઉકેલ આપી શકે, અને એ ઉકેલ આપવામાં એમનો અનુભવ પણ જણાય, અને પોતે એ અનુભવના પ્રયોગે ચડે એવી એક એની અંદર પ્રેરણા પણ એને મળતી હોય છે. આમ એક સાથે બે કામ થાય છે. બાહ્ય દ્રષ્ટિથી જોવાનું બંધ કરવું જોઈએ. એમાં શું વાત, પ્રશ્ન શું છે? બાહ્ય દ્રષ્ટિ ની ભૂલ બે પ્રકારે થાય છે, એક બાહ્ય ત્યાગ અને નહીં ત્યાગ, એ જોવાની દ્રષ્ટિ. બાહ્ય ત્યાગ અને બહારમાં નથી ત્યાગ કર્યો, આટલો ત્યાગ કર્યો છે કે આટલો નથી કર્યો, કે ઠામકો નથી કર્યો, એવું જોવું એ બાહ્ય દ્રષ્ટિ છે એક. બીજું શાસ્ત્રીય જ્ઞાનનો ઉઘાડ, બાહ્ય ઉઘાડ, એનો મહિમા આવે અને એનાથી માપ કાઢવાનું મન થાય તો પણ એ બાહ્ય દ્રષ્ટિ છે. એ જ્ઞાન ગુણનો ક્ષોભસમ છે, એ ચારિત્ર ગુણનો ક્ષોભસમ છે. એ બંને પ્રકારનો જે ક્ષોભસમ છે, એ ક્ષોભસમનું આકર્ષણ છે, એમાં બાહ્ય દ્રષ્ટિનું કાર્ય છે. એ નથી જોવું, મને મારા આત્મજ્ઞાન તરફ લઈ જનારી અનુભવની વાણી આમાં શું છે, એ પ્રકારના અનુભવની વાણી શું છે એ જોવું છે મારે, બીજું કાંઈ મારે જોવું નથી. એવી રીતે બાહ્ય દ્રષ્ટિકોણ બંધ કરી દેવો જોઈએ. જે ક્ષોભસમ વાળો છે એ શીખેલો છે, અનુભવ વાળો અનુભવની ઝલક છે, અનુભવ વ્યક્ત થાય છે. એટલે અનુભવ વાણીમાં પ્રેક્ટિકલ સાઈડ આવે છે, ક્ષોભસમમાં એ વાત નથી આવતી, એ ફરક છે. એક તો એ રીતે અનુભવ વાળી સમજાય અને પોતાની મૂંઝવણ મટે ત્યારે એને વિશ્વાસ આવે. ઓળખાણ થાય એમ નથી કેવું, વિશ્વાસ આવે કે આમની વાત ઉપર કઈક આપણે વિશ્વાસ મૂકવા જેવો છે. એટલે આસ્તિક દ્રષ્ટિથી સંગ કરે. સંગ કરવામાં શંકાથી સંગ કરે ત્યારે આસ્તિક દ્રષ્ટિકોણ નથી રહેતો. બાહ્ય દ્રષ્ટિમાં એ પરિસ્થિતિ ઉભી થાય છે. પોતાની મૂંઝવણ મટાડનારનો અનુભવ આમાં કઈ કામ કરે છે કહેવામાં, ત્યારે જે વિશ્વાસ આવે છે એ વિશ્વાસ એને આગળ વધવામાં કામ આવે છે. અને પરમાર્થ વિષય ઉપર જેનું લક્ષ્ય હોય, પરમાર્થ વિષય એટલે આત્મકલ્યાણ કેમ થાય એ વાત ઉપર જેનું લક્ષ્ય વિશેષ હોય તેને નાની પુરુષની વાણીમાં અપૂર્વ સ્વભાવનું નિરૂપણ. એક તો વાણીની અંદર એને સ્વરૂપનો મહિમા દેખાય છે. પુરવાર પર અવિરોધ પણ દેખાય છે. અને આત્માર્થ સાધક થતું માલુમ પડે છે, અથવા એમનો જે વાણી છે એમાં આત્માર્થ ઉપદેશક પણ જોવા મળે છે. એમાં મારું આત્મકલ્યાણ થાય એ જ વાત આવે છે, પ્રેરણા મળે છે અને એ પ્રકારે એને દેખાઈ આવે છે. આમાં બીજી કોઈ વાત નથી. ત્યારે વિશેષ પરિચયથી વિશ્વાસ આવે, આ બધું દેખાતા વધુ વિશ્વાસ આવે અને પરિચય વધતા તેમના અંતર પરિણામમાં વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ જોવા મળે છે. આ પછી એવું ઊંડાણમાં ગયો કે પરિણામની અંદર જે પુરુષાર્થ છે, સ્વરૂપ સન્મુખતાનો જે પુરુષાર્થ છે, આત્મ પ્રત્યય પુરુષાર્થ છે એને આ વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ કહ્યું છે. આ શબ્દ પ્રયોગ કૃપા ઉદય વાપર્યો છે. ચેષ્ટા એટલે પ્રયત્ન. જે વૃત્તિમાં પ્રયત્ન છે એવી વૃત્તિની જે ક્રિયા છે એને વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ કહે છે. એ જોવા મળે છે જ્ઞાનીના અંતર પરિણામમાં એનો અંતર્મુખી પુરુષાર્થ જોવા મળે છે અને એ પુરુષાર્થની ચેષ્ટા જોવા મળે છે. ચેષ્ટા એટલે ઉદ્યમ કેવો કરે છે એ જોવા મળે છે. સ્વરૂપનું એકત્વ જોવા મળે છે અને બાહ્ય પરિણામ જે એમનું હોય છે ઉદય ભાવમાં તેમાં રાગથી અને દેહાદી બીજા સંયોગથી વિભક્ત પણ અર્થાત ભિન્નતા દેખાય છે, જુદા પણ દેખાય છે. આ જુદારીએ છે, આ જુદારીએ છે. તેમનો ચૈતન્ય રસ પ્રગટપણે જોવામાં આવે છે. ચૈતન્ય રસ એટલે આત્મરસ. તેમનો આત્મરસ છે એ પ્રગટપણે જોવામાં આવે છે. ત્યારે એ એટલું દેખાય છે ત્યારે તેમની મુદ્રા, નેત્રો અને જાગ્રત ચૈતન્યની ચેષ્ટા ભાન સહિત પણ હોવા રૂપે લક્ષ્યગોચર થાય છે. ભાવના વર્તે છે, હું આત્મા છું એવા ભાવના વર્તે છે. અને એ ભાન એમની મુદ્રામાં જોવા મળે છે, એમના નેત્રોમાં જોવા મળે છે. અને પોતાના સ્વરૂપ વિશે જાગ્રત છે એ ચેષ્ટા પણ એમને જોવા મળે છે. એ લક્ષ્ય ગોચર થાય છે. તેમના પરિણામનું વલણ ગમે તે વાત કરતા હોય પણ વલણ ક્યાં છે આ જોવાની વાત છે. એમના પરિણામનું જે વલણ છે એ એમની વાણીમાં આશય ભેદ ઉભો કરે છે. આશય ભેદ એટલે જુદા પ્રકારનો આશય ઉત્પન્ન કરે છે. આત્મ પ્રત્યય છે, આત્મ કલ્યાણ કરી રહ્યા છે પોતે. વલણ શું છે એમનું? પરિણામ તો બહાર પણ જાય છે, છતાં વલણ શું છે? બહુ સમર્થ દ્રષ્ટાંત લઈએ. એક માણસ જાસૂસી કરવા માટે દુશ્મનના લશ્કરમાં બેસી ગયો. હવે એને પહેલા અભ્યાસ કરી લીધો કે લશ્કરમાં આ લશ્કરના નીતિ નિયમો કેવા છે, એનું ડિસિપ્લિન શું છે, એનો રોજિંદો કાર્યક્રમ શું છે, અને આ લોકો કેવી રીતે લશ્કરમાં રહીએ છે. એ પૂરો અભ્યાસ કર્યા પછી એને એનો ડ્રેસ પહેરી લીધો. લશ્કરમાં તો દરેકનો પોતપોતાનો ડ્રેસ હોય છે ને, એને સામાવાળાનો ડ્રેસ પહેરી લીધો. બધું જે કાંઈ કરે છે એ બીજા કરે, એ કદાચ કોઈ ભૂલ કરે, પણ આ હવે ભૂલ ન કરે. કેમ કે ભૂલ કરે પકડાઈ જાય, એને દેશ જ છે, અને પકડે એટલે એ તો પછી ખલાસ જ થઈ જાય, એને કોઈ જીવતો રહેવા ન દે. એટલે જે એનું કામ છે તો જાનના જોખમે કરે છે. બરાબર એનું ડિસિપ્લિન પાળે, બધી જ એના નીતિ નિયમો પાળે, પણ એનું વલણ ક્યાં છે? એનું વલણ એ છે કે આ લોકોને ખતમ કરવા, આ દુશ્મનોનો નાશ કેમ કરવો, એનું વલણ છે. આવું બને છે કે નથી બનતું? સિદ્ધાંતિ લેવાનો છે. નાનીની પ્રવૃત્તિ તો પ્રારબ્ધાધીન હોય છે, પ્રારબ્ધ પ્રમાણે પ્રવૃત્તિ હોય છે, વલણ એ નથી. વલણ તો એમનું પોતાનું આત્મકલ્યાણ કરવું, એ વલણ હોય છે. એટલે એમની જે વાણી છે એમાં એ વાત બહાર આવી જાય છે. એટલે આશય છે, આશય પકડનારો આશય પકડી લે છે. એવી જ વાણી બીજાની હોય અને આમની વાણી હોય એમાં આશય જુદો હોય છે. કેમ કે આત્મ સ્વરૂપને સાધતા સાધતા એ વાણી નીકળે છે. બીજાની વાણી આત્મ સ્વરૂપને નથી સાધતી તો અનાત્માને સાધે છે, રાગને સાધે છે, અને એ રીતે સાધતા સાધતા વાણી નીકળે છે. બેનો આશય ફરી જાય છે. તેમના પરિણામનું વલણ વાણીમાં આશયભેદ ઉભો કરે છે. અર્થાત એને સ્પષ્ટ કરીએ તો હા, એટલે તો પૂર્વ કર્મને દેવું કર્યું છે એ ચૂકવવા માટે આ પ્રવૃત્તિ છે. અમને એ સિવાય બીજો કઈ રસ નથી. છું, લોકોને તો એમાંથી કંઈક સુખ મેળવવા માટે, અમને તો સુખ બુદ્ધિ રહી નથી કે આ પ્રવૃત્તિ કરવાથી સુખી થશું, એ વાત તો છે નહીં. પૂર્વકર્મનું દેવું ચૂકવવા માટે પ્રવૃત્તિ કરી લઈએ છીએ ને, એ કર્યા વિના બીજો ઉપાય દેખાતો નથી. તેમના સર્વકથનનું કેન્દ્ર સ્થાન અથવા કેન્દ્ર બિંદુ પરમાર્થ રૂપે પુરુષાર્થ પ્રેરક પણે લાગે છે. એ ઓળખાણ પડે છે ત્યારે તેના સર્વકથનનું કેન્દ્ર સ્થાન એક પારમાર્થિક પણ દેખાય છે અને પુરુષાર્થ પ્રેરક બધા જીવોને એ પુરુષાર્થમાં પ્રેરે છે એવું લાગે છે. પરમ સરળતા અને તેથી ઉત્પન્ન ઉદાત્તપણાને લીધે નિષ્કારણ કરુણાશીલતા, મધ્યસ્થતા આદિ ગુણો અલૌકિક સાધક કોટિના એટલે મુમુક્ષુ કોટિથી પર જણાય ત્યારે મુમુક્ષુને ઓળખાણપૂર્વકનું બહુમાન અને પરાભક્તિ ઉત્પન્ન થઈ તથારૂપ આરાધન થઈ દર્શનમાં ઉપશમ થાય તેવી સહજ સ્થિતિ ઉદ્ભવે છે અને સુગમપણે બને છે એ સિદ્ધાંત છે. આ વિષયનો આ સિદ્ધાંત છે. ફરીથી જ્ઞાનીની પરમ સરળતા અને પરમ સરળતાથી ઉત્પન્ન થયેલું ઉદાત્તપણું એટલે ઉદારપણું. ઉદારપણામાં શું હોય છે? વિશાળતા હોય છે. વિશાળતામાં સંકુચિતતાનો અભાવ છે. વિશાળતામાં ઘણી વાતો છે ઊંડી, જેમ કે અન્ય મતના માર્ગાનુસારી જીવોને સ્વીકારી શકે છે. ધર્મના ક્ષેત્રમાં જ્ઞાની સિવાય કે કોઈ ન કરી શકે એ એમનું ઉદાત્તપણું છે. અન્ય મતમાં રહેલા માર્ગાનુસારી જીવોનો સ્વીકાર જ્ઞાની પુરુષ કરે છે, બીજા ન કરી શકે. આજે ગુરુદેવે લીધું નરસિંહ મહેતાની વાત લીધી. જ્ઞાની પુરુષ કરી શકે છે, એમને દેખાય છે. બીજું કોઈ પણ મુમુક્ષુની યોગ્યતા અને ગર્ભિત યોગ્યતાને એ સ્વીકારે છે. સ્વીકારે છે એટલું એનો આદર કરે છે અને રિસ્પોન્સ આપે છે. એ ઉદારતા પણ જ્ઞાની સિવાય ન થઈ શકે. બીજું માથાનો વાળનાર હોય તો પણ એને દ્રવી દ્રષ્ટિએ પણ પ્રભુ તરીકે જોનાર, પરમાત્મા તરીકે જોનાર અમે તો બધાને સિદ્ધપણે દેખીએ છીએ, ભલે ને કોઈ વિરોધ કરતું હોય, અરે માથાનો વાઢનાર હોય તો પણ અમે તો એને સિદ્ધપણે જ એ પોતાને ભલે ને ગમે તેમ માને, એમ મને કે અમારા વેરી છે એ ભલે ને પોતાને ગમે તેમ માને. વાઢનાર એટલે કાપનાર, કાપને વાળા, સર કાટને વાળા. સર કાટને વાળે તો સિદ્ધ સિદ્ધ પરમાત્મા દેખતે હૈ, ઉતના ખ્યાલ હૈ वो बेचारा फिलहाल अपने स्वरूप को भूल गया है, इसलिए उनको ऐसा होता है, वरना नहीं होता। उसको ज्ञान में आता है मेरा, बाकी उदारता तो उतनी रहती है। अलौकिक गुण की तो इतने तो है ना, अलौकिक की तो मुमुक्षु ने वो गुण न हो, वो गुण ज्ञानी ने हो। मुमुक्षु उनी पोते थी આગળ જઈને પર થઈને એનું લેવલ જુદું છે
આખું,
એ બહુ જૂની દ્રષ્ટિનો વિષય છે, વ્યાખ્યાની સીમામાં બંધાય એવું નથી। અન્ય મતમાં હોવા છતાં કોઈ કોઈ આત્માઓ એવા ભાવો એના હોય છે, વ્યક્ત થાય છે ત્યારે ખબર પડે છે, ભાષામાં તો વ્યક્ત થાય ત્યારે જ ખબર પડે ભાવની, એના ઉપરથી માપ નીકળે છે કે અન્ય મતમાં છે છતાં આને સૂજે છે, આ આત્માની વાત, આત્માના હિતની વાત આ સૂજે છે, એ બતાવે છે કે એને કંઈક માર્ગની સમીપતા છે। નરસિંહ મહેતાના પદમાં એ જ વાત છે ને, બધી બાહ્યક્રિયાને ઉછેદી છે, શું કર્યું જપ કર્યા થકી, શું કર્યું તપ કર્યા થકી, શું કર્યું ગંગા નાયા થકી, શું કરું માળા માળા ફેરવા થકે, શું કર્યું કેશ લોચન થકે, જૈનના દીક્ષાધારીને પણ લઈ લીધા છે એમણે, અન્ય મતના બધી ક્રિયાને તો લીધી છે, પણ જૈનમાં કેશ લોચ કરીને દીક્ષા કરે ત્યારે કેશ લોચ કરે કે એ કર્યાથી શું થયું, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, પોતાને કઈક બીજાને અનુકૂળ કરી લેવા છે, એનું નામ તો જ ભરવું કે આ મને અનુકૂળ રહ્યા, આ મને અનુકૂળ રહ્યા, આ મને અનુકૂળ રહ્યા, મને ચારે બાજુથી અનુકૂળ રહ્યા। એટલા માટે જે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે એ બધા પેટ ભરવાના પ્રપંચ છે, આત્મકલ્યાણનો આશય રહેતો, આશય જ બદલાઈ ગયો એની, પરમ સરળતા અને તેથી ઉત્પન્ન ઉદાર ચિત્તપણું, ઉદાત્તતા એટલે ઉદાર ચિત્તપણું, તેને લીધે નિષ્કારણ કરુણાશીલતા, એટલે બધા પર કરુણા, એમાં વેરો વંચો નહીં કઈ, એટલું વિશેષ કે સુપાત્ર જીવ પ્રત્યે વિશેષ એમને ભાવરીએ છે, ભાવ આવે છે, કેટલી વાત થોડી હોય છે, બાકી બીજો બીજી વેચણી નથી હોતી, બધા જ પામે, કોઈ પણ પામે એવી નિષ્કારણ કરુણાશીલતા, એની અંદર પાત્રતા વાળામાં તો શું છે કે બીજાને ગૌણ કરવાની વાત નથી, પાત્રતા વાળાને ઉપર લેવાની વાત છે, આશય તો એટલો છે, પણ ભેદ થોડો દેખાય, આશય બીજો છે। મધ્યસ્થાદી ગુણો અલૌકિક સાધક કોટીના જણાય, મુમુક્ષુને આ બધું જણાય ત્યારે ઓળખાણ પૂર્વકનું બહુમાન અને બહુમાન ઉત્પન્ન થાય છે, એ બહુમાન આગળ વધીને પરાભક્તિ ઉત્પન્ન થાય છે, પરાભક્તિ એટલે ઐક્ય ભાવરૂપ ભક્તિ ઉત્પન્ન થાય છે, તથારૂપ આરાધન થઈને પછી એમાં એને અમલીકરણ પણ થાય છે, અને દર્શનનો ઉપશમ થાય તેવી સહસ્થિતિ ઉદ્ભવે છે, એટલે પ્રથમ ઉપશમ સમ્યક દર્શનની પરિસ્થિતિ આવે છે અને એ સુગમપણે આવે છે, એ સિદ્ધાંત છે। કે જ્ઞાની પુરુષની ઓળખાણથી આ પ્રકારે પોતાને સમ્યક દર્શન થવાની સુગમ સ્થિતિ ઉત્પન્ન થાય છે, જેનું પરિણામ એટલે જેનું ફળ અનુક્રમે કૈવલ્યની પ્રાપ્તિ છે. સમ્યક દર્શન થયું તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવાની છે. આગળ જતા અમારો અનુભવ બતાવ્યો છે એમ કહી દીધો. અંતમાં જેની શ્રદ્ધા અથવા દ્રષ્ટિ નિજ અનંત શાંતિના પિંડ ઉપર છે અને જેને સ્વયંનો સાક્ષાત્કારથી વસ્તુ પ્રગટ છે, તે પરખાયાથી અથવા તે જોયાથી તે જ્ઞાની પુરુષ છે એમ નિશ્ચય થાય છે. લાખો જે વિષય લીધો છે આમાં, એ ઓળખાણનો વિષય લીધો છે કે પેલા ઓળખાણ નથી થતી એના પણ કારણો છે, ઓળખાણ થાય છે તો કેવા કેવા પ્રોસેસમાંથી જીવ પસાર થાય છે અને એ નિશ્ચય થવાથી એના ફળ સ્વરૂપે નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે. કૃપાળુદેવે પણ એક પત્રમાં લીધી છે કે અનંતકાળમાં અનંતવાર જ્ઞાની મળવા છતાં એક વાર પણ ઓળખાણ થઈ નથી. એક વાર પણ જો ઓળખાણ થાય તો તેનું ફળ નિશ્ચય નિર્વાણ પદ છે, એવો શબ્દ લીધો છે. ચોક્કસપણે એનું ફળ નિર્વાણ પદ છે. એટલી વાત લીધી છે.
મન મૂકીને વરસ્યા જન્મ જન્મના તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે મૂષળ ધારે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે મૂષળ હજાર હાથે તમે દીધું જોડી અમારી ખાલી હજાર હાથે તમે દીધું
जय जय सनातन दिगंबर जैन धर्म।